નહીં પડતી હોય.
માટે એ સમયે ઓછા આયુષ્યની અંદર વિચારનું સાધન મોટું છે. એટલે અમે સંક્ષેપમાં કહીએ છીએ, વિચારવાનું કામ કોના ઉપર મૂકીએ છીએ? તમારા ઉપર. પેલા જ્ઞાનીઓ વિચારતા હતા, 1 લાખ પૂર્વ આયુષ્ય જયારે ઋષભદેવની કેવળ જ્ઞાનની અવસ્થા હોય, કેવડી પર્યાય, તો એ ઉપદેશ આપતા હશે કે નહીં? હવે એને 1 લાખ વર્ષથી જે ઉપદેશ આપ્યો એ મહાવીરે 12 વર્ષ આપ્યો. ઉપદેશ તો એક જ. આદિનાથ ને વર્ધમાનના માર્ગમાં કઈ ભેદ નથી, તત્વમાં કઈ ભેદ નથી, તો ભગવાન તો ઉપદેશ આપતા હતા. એનો કેવડી પર્યાય કેટલો? તો કે 1 લાખ પૂર્વ વર્ષ. તો 1 લાખ વર્ષ સુધી ઋષભદેવ ભગવાને ઉપદેશ આપ્યો, અને ભગવાન મહાવીરની કેવડી પર્યાય કેટલી? તો કે 12.5 વર્ષ. 12 વર્ષ કેવળ જ્ઞાન થયા પછી 12 ચોમાસા ભગવાને કર્યા, એમાં પણ એમને ઉપદેશ આપ્યો. આ કૃપાળુ દેવ કહે છે કે આયુષ્ય તો એનું કેટલું હતું? 33 વર્ષનું. અને એમાં પણ એને લાગ્યું કે હવે આવો કોઈ ઉપદેશ આપવાનો યોગ બને એમ નથી. હવે આત્મસિદ્ધિ પત્રના રૂપમાં લખવી હતી તો કેટલો બધો કાળ સંક્ષેપ હતો. આ સંક્ષેપમાં 1.5 કલાકની અંદર, આજે 1 લાખ વર્ષની અંદર જે ઉપદેશ આપે, એ 1.5 કલાકની અંદર આત્માનો માર્ગ આપ્યો. પણ એ શરતથી કે હું સંક્ષેપમાં કહું છું, આઈ હેવ નો ટાઈમ. તમે વિચારજો, વિચારજો. તમે બધા બુદ્ધિમાન છો, મતિમાન છો, વિચારજો. એક્સપાન્ડ યોર થોટ્સ, એક્સટેન્ડ યોર થોટ્સ, ડીપન યોર થોટ્સ. ઊંડા ઉતરજો, ખૂબ ઊંડા ઉતરજો. અમારી કહેલી વાતનું નિરંતર ધ્યાન કરજો. કૃપાળુદેવ કે વાંચન કરો, શ્રવણ કરો, પછી મનન કરો, અને મનન પછી નિધિ ધ્યાસન કરો, અનુપ્રેક્ષા કરો, એનું ધ્યાન કરો. જે મંત્ર, જે સત્યની ઉપલબ્ધિ થાય કે આમાં હું આત્મા છું, આ 1 સૂત્ર હાથમાં આવ્યું, હું આત્મા છું કે નહીં, એના પ્લસ પોઈન્ટ, માઇનસ પોઈન્ટ, ફોર પોઈન્ટ, અગેન્સ્ટ પોઈન્ટ, આ બધાનો વિચાર કરી અને ધ્યાનમાં આ સૂત્ર આજે 1.5 કલાક, આજ આત્મા છું કે હું કોણ છું, વિચાર કરો, અંદરથી પ્રકાશની ઉપલબ્ધિ થશે. કારણ કે એવી વાત અહીંયા એમણે મૂકી છે, સટસ્થાનક સંક્ષેપમાં. અને પછી ચમત્કૃતિ બતાવી છે કે સટ દર્શન પણ. પ્રભુ, આવું વિતરાગ દર્શન 6 સ્થાનનું તો તમે સંક્ષેપમાં કીધું, પણ એમાં પાછું એમાં કલગી ચડાવી દીધી કે અમે 6 પદના આ સ્થાનક સંક્ષેપમાં તો કહીએ છીએ, પણ યાદ રાખો જગતની અંદર, અધ્યાત્મની અંદર 6 દર્શન છે, એ પણ આમાં આવી જાય છે. બોલો, 6 પદ તો આવે સંક્ષેપની અંદર. તમે આત્માનો 6 પદનો સમાવેશ તો કર્યો ટૂંકામાં, પણ પછી એમ કહ્યું કે 6 દર્શન જે છે ને, એ પણ આમાં આવી જાય. હવે આ કેટલું બધું સિન્થેસાઇઝ થઈ ગયું, કેટલું બધું ઘનીભૂત થઈ ગયું, આ વિચાર કેટલો ઘનિષ્ઠ, ઇન્ટેન્સિફાઈડ કેટલો થયો. એટલે કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે આ 6 દર્શન પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે. આ 6 દર્શન છે શું? પદાર્થના વિવેચન અને સિદ્ધાંત પર જેનો પાયો રચાયો છે, અને તે દ્વારા જે મોક્ષ માર્ગને પ્રતિબોધે છે, તેવા 6 દર્શન છે. જગતમાં એક ભૌતિક સંસ્કૃતિ અને બીજી આધ્યાત્મિક સંસ્કૃતિ. પૂર્વની સંસ્કૃતિ એ પુદ્ગળ ઉપર આધારિત છે, પશ્ચિમની સંસ્કૃતિ, અને પૂર્વની સંસ્કૃતિ આત્મિક તત્વ ઉપર આધારિત છે. એટલે આત્મિક તત્વ ઉપર આધારિત છે, એને આત્માને એની વિચારણામાં કેન્દ્રમાં રાખ્યો છે, અને ભૌતિક પદાર્થને કેન્દ્રમાં રાખ્યો છે. થયું છે એવું કે આણે આત્માની મુક્તિ માટે થઈ અને અહીંયા વિચારણા ચાલી. એના વૈજ્ઞાનિકો આ ધરતીમાં પેદા થયા, સપ્ત સિંધુના કિનારે, હિમાલયની ગુફાઓમાં, નર્મદાને તીરે, વિંધ્યાચળની પહાડી ઉપર, એવા એવા ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ, મહાન વૈજ્ઞાનિકો. દુનિયામાં કઈ આઈન્સ્ટાઈન જ વૈજ્ઞાનિક છે એવું ના સમજવું. આત્માના પદાર્થનો અભ્યાસ કરનાર એ પણ બધા વૈજ્ઞાનિકો છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, મહાવીર, નેમનાથ, આ 24 તીર્થંકરો, એની આખી પરંપરા, હરિભદ્રાચાર્ય અને આ વૈજ્ઞાનિકોની પરંપરા, નાભી રાયના આદિનાથ થી શરૂ કરીને શ્રીમદ રાજચંદ્ર સુધીની પરંપરા, અદભુત વૈજ્ઞાનિકોની પરંપરા છે, જેને પ્રમાણથી વસ્તુને ચકાસી અને ચકાસીને જગતની અંદર આ સિદ્ધાંતના બાંધા બાંધા છે અને જગતને બતાવ્યું છે. આ વૈજ્ઞાનિકો છે. પેલા વૈજ્ઞાનિક તો ગેલિલિયો કઈ કહે તો બીજો આવીને કહે કે એ વાત એની ખોટી હતી. ન્યૂટને કઈ કીધું તો ત્રીજો એમ કે એની વાત ખોટી હતી. આઈન્સ્ટાઈને બહુ સરસ લખ્યું છે કે મારી જિંદગીના અડધો સમય મેં શોધ કરવામાં ગયો, દુનિયામાં નવી નવી શોધ કરી, અને બાકીના 50 વર્ષ એમાં ગયા એ મારી શોધ ખોટી હતી સાબિત કરવામાં. પૃથ્વી ગોળ છે કે આવી છે એના ઉપર એકે સંશોધન કર્યું, બીજા એનું ખંડન કર્યું, અને બધાને નોબેલ પ્રાઇઝ મળ્યું. આ નોબેલ પ્રાઇઝ કોને મળે? તો કે આગલો જે કહી ગયો છે ખોટો હતો એવું જે સાબિત કરી દે એને નોબેલ પ્રાઇઝ મળે. આ જગતનો ક્રમ તો જુઓ. અને પશ્ચિમના રવાડે ચાલેલા આપણે ઓહો કેટલો જ્ઞાની છે, શું ધૂળ જ્ઞાની છે, જેનો એક સિદ્ધાંત હો વરે ટકી શકતો નથી, પાછો બદલાવો પડે. જે સિદ્ધાંતના જે ફોર્મ્યુલા અને જે સૂત્રો એને આપ્યા હોય એ સૂત્રો એને પાછા બદલવા પડે. ને બીજો વૈજ્ઞાનિક આવીને કે આની અંદર એને આ એઝમ્પશન કર્યું હતું ને એ એઝમ્પશન ખોટું છે, કારણ કે આ બધાની વિજ્ઞાનની વાતો સેના ઉપર હોય? એઝમ્પશન ઉપર, ધારણા ઉપર. ધારો કે આમ હોય તો, ધારો કે પવન ન હોય તો દીવો સળગે છે, પણ પવન તો આવે ભાઈ, ન હોય તો એટલે દુનિયામાં તને ન દેખાણો એટલે નથી. અને પછી દીવો ઠરી ગયો, દિવેલ હતું છતાં દીવો કેમ ઠર્યો? તો કે એને એમ માન્યું હતું કે પવન નથી, એટલે બીજા વૈજ્ઞાનિકે કીધું કે પવનનું અસ્તિત્વ છે, અને જો દીપકની તાકાત કરતા જો વાયુની તાકાત વધારે હોય તો દીવો બંધ થઈ જાય. એટલે કે ભાઈ આણે શોધ કરીને જબરજસ્ત વાયુની શોધ કરી, એને નવું પરિબળ શોધી કાઢ્યું કે આનો પ્રકાશના પેલા પ્રભાવ કરતા આ પવનનો પ્રભાવ કેટલો બધો છે, લ્યો એને ઇનામ દિયો અને બહુમાન કર્યું કે તે શોધી કાઢ્યું. એટલે ત્રીજો આવ્યો કે આવા પવનના પ્રભાવને રોકી શકે એવો જો ફોટો મૂકવામાં આવે તો વાંધો ન આવે. ઓલો કે જોયું આ વિજ્ઞાન કેટલું રોજ આગળ વધી રહ્યું છે, કઈ ઠેકાણા છે? આજની વાત કાલ ટકી શકતી નથી. અને આ જ્ઞાનીઓએ અનંતા તીર્થંકરોએ કહેલો માર્ગ આજે પણ એ સત્યની કસોટી ઉપર, અનુભવની એરણ ઉપર એ જ છે. એટલું જ નહીં પણ અહીંયા તો જે જે નવા નવા વૈજ્ઞાનિક ઉભા થાય છે આ માર્ગે, એ બધા વૈજ્ઞાનિકો આગળના વૈજ્ઞાનિકોએ શું કીધું છે એનો છેદ નથી ઉડાડતા, પણ બધા એમ કહે છે કે એમણે જે કહ્યું છે તેમ જ વસ્તુ સ્થિતિ છે, અમારા અનુભવમાં અમારા પ્રમાણમાં એ જ આવે છે. એટલે આદિનાથ પણ એમ કહે છે કે જે અગાઉના તીર્થંકરો કહી ગયા એ જ વસ્તુ સ્થિતિ છે, અને વર્ધમાન પણ એમ જ કહે કે જે બધા કહી ગયા એ જ છે, અને રાજચંદ્ર પણ એ જ કહે કે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા અનંતા જ્ઞાનીઓ જે પદાર્થનું સ્વરૂપ કહ્યું છે એ યથાતથ્ય છે. અહીંના વૈજ્ઞાનિક બધા ડિટ્ટો કરીને એને પ્રમાણ આપે, અને પશ્ચિમના વૈજ્ઞાનિકો એક વૈજ્ઞાનિક થી બીજો જુદો છે એવું દરેક એકબીજાનો છેદ ઉડાડે, અને અહીંયા દરેક એકબીજાને પ્રમાણ કરે. કેટલી અદભુત આ ધર્મની વાત! કોક વાર તો સરખી રીતે સમજીએ તો કેવો આનંદ આવે, કેવા દર્શનમાં આપણો જન્મ છે. એક એની ગરિમા, માનવ જીવન તો પ્રાપ્ત થયું છે પણ એનું ગૌરવ હજી સમજાતું નથી. હજી તો ઘણા એવા છે અભાગ્યાઓ, તો કઈક સફળ, અહીંયા તો હવે આ દેશમાં શું હતું, અહીંયા તો શું જીવવું હતું, અહીંયા તો કુચે જ મરવાનું છે ને, અહીંયા તો ક્યાંય ખાલી બોલપેન મળતી નથી. બોલો, આ બોલપેનમાં રોકાઈ ગયો છે. હે જીવ અભાગ્યા દુર્ભાગી, અનંત કાળની અંદરના આવા પ્રકૃષ્ટ પુણ્યના સંચયથી તું વિતરાગ શાસનમાં આવી ગયો, અધ્યાત્મ ભૂમિ ભારત વર્ષમાં આવી ગયો, અને વિચારની પરિપાટીના આધાર ઉપર પદાર્થના સ્વરૂપ પર 6 દર્શનોની જ્યાં ઋષિ મુનિઓ રચના કરી, હજારો વર્ષો સુધી જેને તપ કર્યા છે, એવી તપથી યુક્ત જેને દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે પરાદ્રષ્ટિ ઋષિઓની, એટલે હુઈ સિયર, ઋષિ એટલે જે દેખનાર, એ ચર્મ ચક્ષુથી પર જેના અંતર ચક્ષુ ખુલ્યા છે, એ ધરતીમાં એની સંસ્કૃતિના ધાવણ ધાયવા છે. અને આને એમ થાય છે કે અમે ત્યાં જૈનમાં હોત તો સારું હતું, એનો બાપ એડિસન થયો હોત તો સારું હતું, એને આ મહાવીરના માર્ગનું કોઈ ગૌરવ નથી, એને આ આધ્યાત્મિક સંસ્કૃતિનો એ વારસદાર છે, એની કોઈ ગરિમા. સડ દર્શનજીને અંગ ભણી જે, હે પરમાત્મા સર્વજ્ઞ વિતરાગ દેવ જિનેશ્વર, તારામાં તો 6 દર્શન આવીને સમાય છે, 6 દર્શન તારામાં સમાય છે. કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે આ 6 પદ અમે કહ્યા છે એ સંક્ષેપમાં તો કીધા છે, એમાં આખો વિતરાગ દર્શનનો સાર તો અમે મૂક્યો છે, પણ એમાં 6 દર્શન પણ એમાં જ આવી જાય છે. એટલે અધ્યાત્મની દ્રષ્ટિએ, વિચારની પરિપાટી ઉપર, પુરુષાર્થના સત્ય શોધનના પુરુષાર્થના આધાર ઉપર જે અનંતા જ્ઞાનીઓએ જુદી જુદી પ્રકારના જે પ્રયોગ કર્યા છે, અને એના આધાર ઉપર જે નિષ્કર્ષ મેળવ્યો છે જેને દર્શન કહેવાય છે એ પણ અમારા આ છ પદમાં સમાવિષ્ટ થાય છે. સાહેબ પણ આ બધું શું કામ, આટલું બધું અમને શું કામ આપો છો? સમજાવા પરમાર્થને કયા જ્ઞાનીએ તે, આ જ્ઞાનીએ આ બધું શું કામ કીધું? આટલી આટલી વિપુલ ગ્રંથ રાશિની રચના વિસ્તારથી કીધું, સંક્ષેપમાં પણ કીધું. કેમ કે કેટલાય જ્ઞાનીઓએ આના અદ્ભુત રહસ્યો કાઢી કાઢી અને ગ્રંથ ભાષ્ય ચૂર્ણી ટીકા અનેક વસ્તુ લખી એના ઉપર કે જુઓ જુઓ જગતના જીવો કેવો અદ્ભુત જ્ઞાન ખજાનો આમાં ભર્યો છે, આ તો રત્નો ભર્યા છે, આ તો રત્નાકર છે, આ જ્ઞાન નિધિ અને આ જ્ઞાન વારિધિ છે. એટલે એમણે તો આખી ગ્રંથ રાશિનું સર્જન કર્યું. આગમ, સૂત્રો, એના ચૂર્ણો, એના ભાષ્ય, એની ટીકાઓ, એના વિવેચનો, કેટલું બધું મળ્યું છે. આ બધું આ બધા જ્ઞાનીઓએ કહ્યું. શું કામ કીધું? એક જ લક્ષ, સમજાવા, જેથી કરીને જીવ પરમાર્થ, પરમ અર્થ, પરમાર્થ સમજે. કોઈ પણ પ્રકારે આ જીવ પરમાર્થ સમજે. શું કરે? પરમાર્થને સમજે. સમજાવવા છે, સમજાવવા નથી. ફરીથી, સમજાવવા પરમાર્થને, સમજાવવા પરમાર્થને એમ શબ્દ લખ્યો નથી. અને આ પુરુષ અક્ષર લખવામાં બહુ ચોક્કસ હતા. એટલે ગાંધીજી એમ કહેતા કે આ વાણીઓ જરૂર ન હોય તો કાનો માતરે આને લખો, એવું એમની શબ્દ ઉપર પ્રભુત્વ હતું. સમજાવવા પરમાર્થને, પ્રત્યેક જીવે વિચાર કરવો કે મારે આનાથી પરમાર્થને સમજવો છે. પરમાર્થ સંબંધી જે ભ્રાંતિ છે અનાદિની, એને ટાળવી છે. પણ જીવ સમજાવવાની બદલે કયા વેપારમાં પડ્યો છે? સમજાવવાના વેપારમાં. એ બીજાને સમજાવવું, આપણે સમજવું નથી. અહીંયા જાતે સમજવાની વાત છે. સમજાવવા પરમાર્થને કયા જ્ઞાની હતે. કૃપાળુદેવે પણ કેટલી બધી ઉદાત્તતા બતાવી છે કે સદદર્શન જેને બાંધ્યા છે તેને બહુ ડાપણ વાપર્યું છે. કેમ કે જીવને જે ભૂમિકામાં જીવ હોય એ ભૂમિકામાં એને તત્વનું દર્શન કરાવવું જોઈએ, અને એ કરાવ્યું છે. તો એમણે તો ડાપણ બેસાડ્યું છે. પણ એ પોતાની મેળે જો સ્વરૂપ સમજવા જાય તો બેસે નહીં એમ કે, તો કોઈ વાર બેસે નહીં. પણ તે બેસવું તે સત્પુરુષના આશ્રયે થાય. જે પુરુષે જે સ્વરૂપ સમજાવ્યું છે એનો આશ્રય લઈને સમજીએ તો સમજાય. આ પરમાર્થ માર્ગ સમજવામાં કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. કલ્પનામાં જાયસમાં ક્યારે જે કંઈ છે, જ્ઞાનીના વચનનું અવલંબન, બારમા ગુણસ્થાનક સુધી શ્રુતનું અવલંબન, અનંતા જ્ઞાનીઓએ જે કહ્યું છે તે શ્રુત જ્ઞાનમાં સમાવિષ્ટ છે, એ શ્રુતનું અવલંબન રાખજે. સ્વચ્છંદમાં ક્યારેય જઈશમાં, સ્વચ્છંદને મહાદુશ્મન કહ્યું છે પરમાર્થ માર્ગમાં. આજે એ છ પદની વાત મૂકીને પછી જે આત્માનું પ્રથમ પદ છે એની આપણે વિચારણા શરૂ કરીએ છીએ. એમાં પ્રથમ પદની અંદર હવે શિષ્યના સ્વરૂપની અંદર આ ગુરુ મુકાઈ જાય છે. અમે તો આ કહ્યું છે કે આ છ પદ સંક્ષેપમાં કહી છે અને છ દર્શન આમાં જ છે. આનાથી પરમાર્થ સમજાય એટલા માટે જ જ્ઞાનીઓએ કહ્યા છે આ પરમાર્થ સમજવો છે. હવે શિષ્યનો વારો આવ્યો એટલે એ શિષ્ય આ આત્મસિદ્ધિ ગ્રંથ આખો સંવાદના રૂપમાં છે. શિષ્ય શંકા કરે અને ગુરુ એનું સમાધાન આપે. એકદમ અજ્ઞાનમાં, હું કઈ જાણતો નથી, આ તત્વજ્ઞાન જે આપે કહ્યું, આ છ પદ જે કહ્યા એ સંબંધી મારું કોઈ જ્ઞાન નથી. ઉલટાની મારી તો એની અંદર ભ્રમણા છે, ભ્રાંતિ છે. હે પ્રભુ, હું હવે તમને મારી વાત કહું છું, એ તમે સાંભળો અને પછી મને સમાધાન આપો. આ તમે તમારું તો બધું કીધું કે આત્મા છે ને, નિત્ય છે ને, કર્મનો કરતા છે ને, કર્મનો ભોગતા છે, એનો મોક્ષ છે, એના ઉપાય છે, આ બધું તમે તો તમારી રીતે કીધું ને. પણ મારું શું, હું શું માનું છું? હવે હું તમને કહી દઉં, તમે જે કીધું એક એક પદની વાત શિષ્ય કરે છો હવે. અને શિષ્ય એટલે આપણે બધા, આપણા મનની વાત, આપણો મનનું મૂંઝવણ, આપણી ગૂંચ અનાદિની, અનંત કાળના પરિભ્રમણનું કારણ આપણું અજ્ઞાન, એ અજ્ઞાનની વાત શંકાના રૂપમાં, આશંકાના રૂપની અંદર શિષ્યના મોઢે આ સદગુરુ સ્વયં કહે છે. ખૂબી તો જુઓ, કારણ કે એ તો આ મુમુક્ષુ જીવને પણ ઓળખે છે. જ્ઞાનીને જેમ મુમુક્ષુ મહાત્માને ઓળખે એમ મહાત્મા મુમુક્ષુને ઓળખે. ઘણી વાર આપણને એમ થાય કે આને શું ખબર પડતી હશે, તો ભાઈ તને તું મહાત્માને ઓળખી જાય એટલું ડાપણ જો તારામાં હોય, અજ્ઞાન હોવા છતાંય એક મુમુક્ષુતા છે એટલે, તો પછી એ મહાત્મામાં એ શક્તિ નહીં હોય કે તને ઓળખી જાય કે તું સાચો મુમુક્ષુ છો કે લે ભાગુ છો, ધર્મનો ડોળ કરવા આવ્યો છું કે સાચો ધર્મ પામવા આવ્યો છું, તું જિજ્ઞાસુ છો કે નહીં એવી ખબર સદગુરુને ન પડે. તને ખબર પડે આ ગુરુ સાચા છે કે નહીં, તો ગુરુને ખબર ન પડે કે આ શિષ્ય સાચો છે કે નહીં. આ ગુરુને આ શિષ્ય સાચો છે એવી પ્રતીતિ કરાવે છે કે શિષ્ય સાચો છે, આ આત્માર્થી છે. આ તો કાળબળના કારણે લુપ્ત થયેલા મોક્ષ માર્ગને કારણે મતાર્થમાં ભેરવાઈ પડ્યો છે, ક્રિયાજળમાં ઘૂસી ગયો છે અને કાં શુષ્ક જ્ઞાનમાં ઘૂસી ગયો છે, પણ છે સાચો. કારણ કે એને કસાય ઉપશમ થઈ ગયા છે, મોક્ષની અભિલાષા જાગી ગઈ છે, એને હવે ભવભ્રમણનો થાક લાગ્યો છે, સંસારથી કંટાળ્યો છે અને પ્રાણીઓ ઉપર એને દયા વર્તે છે, સ્વાર્થીલો નથી, જગતના જીવો ઉપર અનુકંપાના ભાવ સાથે આવ્યો છે. ગુરુએ પણ ચકાસી લીધો શિષ્યને કે છે સાચો. સાચા શિષ્યની અજ્ઞાન ભૂમિકામાં રહેલો શિષ્ય પણ સાચા જિજ્ઞાસુની શંકા કેવી હોય છે એ પણ આત્મસિદ્ધિની અંદર સમજવા જેવું છે. અદ્ભુત, આત્મસિદ્ધિમાં જેમ ગુરુનું સમાધાન ઉત્કૃષ્ટ છે એમ શિષ્યના પ્રશ્નો ઉત્કૃષ્ટ છે. કારણ કે આ ગુરુએ છ દર્શન જે છે એ છ દર્શન આ શિષ્યની શંકામાં મૂક્યા છે. એટલે પહેલી પદ આપણે અત્યારે એની આશંકાનું પદ લઈ શકીશું, એ પ્રકારે આપણું આયોજન આપણે કર્યું છે. આશંકાનું પ્રથમ પદ, નથી દ્રષ્ટિમાં આવતો નથી જણાતો રૂપ, બીજો પણ અનુભવ નહીં તેથી ન જીવ સ્વરૂપ. સાહેબ તમે શું કીધું કે પહેલું પદ શું કીધું કે આત્મા છે, એમ આત્મા છે એમ તમે કહો છો? તો કે સાહેબ ક્યાંય દેખાતો નથી, મારી આંખ તો ચોખ્ખી છે, દ્રષ્ટિમાં કઈ નંબર નથી મને, આઈ હેવ ગોટ એ વેરી ક્લિયર વિઝન. કયો તો વિઝન સર્ટિફિકેટ લાવી દઉં, ધ્રુવ સાહેબ બેઠા છે, તમને સર્ટિફિકેટ લાવી આપું, વિઝન ઇઝ ક્લિયર. આ તમે કહો છો આત્મા છે, આ ક્યાંય દેખવામાં આવતો, ક્યાંય દેખવામાં આવતો નથી. કે છુપાઈ ગયો હોય તો આડું અવડું બધું જોતા એને પોતાની શંકા કીધી કે ભગવાન તમે કીધું આત્મા છે, તો મારી પહેલી શંકા કે દેખાતો આ જીવ શું માને છે, જેટલું દેખે એટલું માને. આ અજ્ઞાન અવસ્થાનું લક્ષણ શું હોય કે જેટલું દેખે એટલું માને, તો કે આત્મા દેખાતો નથી, નથી જણાતું રૂપ. આનું કોઈ રૂપ તો હોય ને, હવે તો કેવો છે, તમે કયો કદાચ મને ન દેખાતો હોય, તમે એમ કે નથી દેખાતો, જો ઓલું લાલ લાલ છે ને, હા એની બાજુમાં જે કાળી છાંય છે ને એની બાજુમાં જે છે ને સહેજ ભૂરા જેવું એ તો દેખાય, પણ રૂપ તો આનું રૂપ કોઈ નથી, આ આત્માનું એકય રૂપ નથી. અને અમે તો દેખી શકાય નરી સ્થૂળ આંખોથી જોઈએ અને પછી નરી દ્રષ્ટિથી જરાક આમ બારીકાઈથી અવલોકન કરીએ, પણ રૂપ હોય તો દેખાય ને, રૂપ ન હોય તો કેવી રીતે દેખાય, કઈક રૂપ એનું હોય તો પકડાય ને. કારણ કે અમારી પાસે સાધન શું છે, આંખ, આંખથી વસ્તુને પકડવી છે તો એની સ્થૂળતા હોય તો દેખાય, આ સ્થૂળ પડી હોય ઓલો પગને ઠોકર લાગે તો કેલા આવડો મોટો પાણો તને દેખાણો નહીં, ત્યારે કોઈ એમ કીધું નતું કે પાણો કેટલો રૂપાળો છે એમ તું જો, પણ પાણો પદાર્થ સ્થૂળ સ્વરૂપ એટલે આવડો રસ્તામાં પડ્યો તો તોય તને ન દેખાણો, તો પદાર્થનું સ્થૂળ સ્વરૂપ હોય તો દેખાય આંખ, અને કાં સૂક્ષ્મ હોય તો એનું રૂપ હોય તો દેખાય. કે ભાઈ તમને નથી દેખાતું આની અંદર, આ પાણીમાં કચરો છે, સ્થૂળ નથી પણ બારીકાઈથી જુઓ, રૂપથી પકડાય કે જો કાળું કાળું કંઈક છે, કસ્તર હોય કંઈક બીજું હોય એ જોયા પછી તપાસશું, પણ કંઈક સમથિંગ ઇઝ ધેર, દાળમાં કંઈક કાળું છે. એમ આ આત્મામાં હોય ને એમ સંસારમાં ક્યાંક કાળું દેખાય તો અમે કહીએ કે આત્મા છે, ભગવાન રૂપે નથી આનું તો, બીજો કોઈ અનુભવ નહીં. અરે તમે આંખની વાત કરો છો, પણ કાનથી, નાકથી, જીભથી, સ્પર્શથી, આવો પણ કોઈ અનુભવ છે નહીં, માટે નિર્ણય આપી દીધો. તેથી ને જીવ, આ જીવનું સ્વરૂપની તમે વાત કરી, આ વાત બેસતી નથી. કારણ કે નથી દેખાતો, નથી સંભળાતો, નથી સૂંઘાતો, નથી ચખાતો કે નથી સ્પર્શાતો. માટે એને નિર્ણય કીધો કે ભગવાન જીવનું સ્વરૂપ નથી હો, તમે વાત ભલે ગમે એ કરતા હો તો કરો, કઈ વાંધો નહીં. ભગવાન કે બીજું કઈ કેવું છે? કારણ કે શંકા પૂરેપૂરી કે એટલે સમાધાન મળે તને. પાછી બે શંકા આજ કીધી ને પાછું કાલ આવીને કહે કે અરે ઓલું પાછું મને મનમાં હતું ને હું કેતા રહી ગયો. ના, બધું કહી દે, જે કેવું એ કહી દે. આત્મા સંબંધી તને જે પ્રકારની સંશય હોય ને એ તો ખુલ્લે ખુલ્લા કે સદગુરુ પાસે. જેમ કે ને સુનિયાણી પાસે પેટ છુપાવાય નહીં, ડોક્ટર પાસે રોગની વાત છુપાવાય નહીં, એમ સદગુરુ પાસે પોતાનું સંશયાત્મક સ્થિતિ છે એને પણ ક્યાંય છુપાવાય નહીં. એટલે ભગવાને કહ્યું કે બોલો પછી. એટલે એને બીજો વિકલ્પ કર્યો. બુદ્ધિશાળી શિષ્ય છે, આ કાળનો છે એટલે એ વિકલ્પ વાળો છે. એટલે એને વિકલ્પ શું કર્યો? અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહી જુદું એના. શિષ્ય તો જુઓ, એ કહે છે ભગવાન એક વાત તમને કહું, તમે જે કીધું ને આત્મા છે એ ખરેખર તો દેહ છે, એ જ આત્મા છે. એ સમજાવે છે જ્ઞાની ગુરુને કે આના સિવાય છે શું? અથવા દેહ જ આત્મા, તમે જેને આત્મા કહ્યું છે તમારી ભાષા કદાચ જુદી હશે. તમે આત્મા, અમે એને શું કહી છીએ? દેહ. અથવા દેહ જ આત્મા, મને સમજાય છે સાચું છે ને કે દેહ છે એ જ આત્મા છે. અને અથવા ઇન્દ્રિય પ્રાણ, કા મારી પાંચ ઇન્દ્રિયો જે છે એને તમે આત્મા કહેતા હશો. કે આ શરીર તો જડ છે પણ આંખ તો જુએ છે, કાન તો સાંભળે છે. એટલે આવું જેનામાં જાણપણાનો ગુણ છે એ આત્મા છે. આવું ઘણાને એવું હોય છે કે ઇન્દ્રિયો છે એ આત્મા છે, જો એ બધું જાણે છે ઇન્દ્રિયો, એ બધું સમાધાન પછી આવશે. માટે આ શિષ્ય કહે છે કે કા ઇન્દ્રિયો છે ને એ આત્મા છે, કેમ કે ઇન્દ્રિયો સિવાયનો બાકીનો શરીરનો ભાગ છે એ બધો જડ છે એમ, પણ આ ઇન્દ્રિયો છે ને પાંચ એ જાણે છે. એટલે કદાચ તમે એને આત્મા કહેતા હો તો હું એમ માનું છું કે કા આખો દેહ અને દેહ ન હોય તો એનો પાર્ટ, દેહ ન હોય તો એનો પાર્ટ એ આત્મા છે. અથવા પ્રાણ, આ શ્વાસોશ્વાસ છે ને એને કારણે, કારણ કે ઇન્દ્રિયો જાણે છે ને આ બધું થાય છે કંપધાણી છે, એના કારણે આ શ્વાસ લઉં છું. અને જેદી મરી જાય ત્યારે ડોક્ટરો શું કહે? શ્વાસ કહે. લોકો શું કહે? છેલ્લા શ્વાસ લીધા, અંતિમ શ્વાસ ખેંચ્યા. તો તમે આ શ્વાસને તો આત્મા કહેતા હશો. કદાચ એવું બને કે કાં આખું શરીર, શરીર ન હોય તો આ જાગતી ઇન્દ્રિયો કે જેનાથી આખો જગતનો વ્યવહાર ચાલે છે, અને એ ન હોય તો મારા શરીરનો વ્યવહાર જેનાથી ચાલે છે એ શ્વાસ. શ્વાસ ન હોય તો શરીરનો કોઈ વ્યવહાર ચાલે નહીં. આ શિષ્યની શંકાને આપણે બરોબર પકડ્યો. આવી બધી જ માન્યતા આપણી જ્યાં જ્યાં આપણી ભ્રાંતિ હોય ને એને તોડવા માટે બહુ સરસ છે. કે છે કે દેહ છે, કાં તો આખે આખો દેહ આત્મા કયો, હવે આમાં સિવાય બીજું શું હતું? અથવા એની ઇન્દ્રિયોને તમે આત્મા કયો, અથવા તો આખા જગતનો વ્યવહાર ચાલે છે એવી ઇન્દ્રિયોને છોડી દો, આ શરીરનો વ્યવહાર ચાલે છે એ પ્રાણ તત્વ છે, શ્વાસોશ્વાસ એ આત્મા છે. એ સિવાય બીજું શું હોય? મિથ્યા જુદો માનવો, હવે ખોટી લપ મૂકો ને. આ બીજું આને આના સિવાય બીજું કઈ હોય? એ માન્યતા તો મિથ્યા લાગે છે, આ ખોટી લાગે, આ હેતુ વિરાની છે, અર્થ વિરાની છે. જો શરીર આત્માનો હોય, દેહ આત્માનો હોય, ઇન્દ્રિય આત્માનો હોય, અને પ્રાણ જો આત્માનો હોય, અને એનાથી કઈ જુદું હોય, તો આ માન્યતા તમારી બરોબર બંધ બેસતી નથી. કારણ કે આ વિશે જેટલું જાણતો તેટલું કીધું કે આમાંના એકે આત્મા છે. બોલો, શરીર આત્મા છે, દેહ આત્મા છે, ઇન્દ્રિય આત્મા છે, શ્વાસોશ્વાસ છે, અને આ જો ન હોય તો બીજો આત્મા છે આનાથી કઈ, તો કે બીજો તો મિથ્યા જ છે. શું કામ મિથ્યા છે? મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. અરે ભાઈ, નિશાની તો જોઈને કઈક, આ નિશાની વિના કેવી રીતે માનવું કે આના સિવાય? હવે અહીંયા તો કાં શરીર, તમે શરીરની ના પાડો, પછી ઇન્દ્રિયની ના પાડો, પછી પ્રાણની ના પાડો, તો પછી હવે જુદા જેવું રહ્યું શું? એંધાણ ક્યાં? કોઈ જુદું ઇંધણ આત્માનું છે નહીં. હે ભગવાન, તમે જે કઈ વાત કરતા હો, આ દેહ છે એ જ, હું જ મારો પરમેશ્વર અને હું જ મારો દેવતા, શરીર મારો પરમેશ્વર, બસ દેહ છે તે જ હું છું. દેહમાં જ આત્મબુદ્ધિ, દેહમાં જ આત્મબુદ્ધિ. આ ભ્રાંતિનું સ્વરૂપ, આ મિથ્યાત્મનું સ્વરૂપ. શિષ્ય સરસ કહ્યું, કારણ કે જો કઈ જુદું એંધાણ હોય તો કહેજો. આ એંધાણ જેટલા મળી શકતા હતા મેં તમને કીધા, અને પછી પાછો તર્ક મૂક્યો. આ એનો વિકલ્પ આવ્યો હતો એને, કે આ શરીર છે, ઇન્દ્રિય છે, પ્રાણ છે, શ્વાસોશ્વાસ છે, આ વિકલ્પ. હવે તર્ક મૂકે છે, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. ભગવાન ઉભા રહ્યો, હજી મારી શંકા હું પૂરેપૂરી કહી દઉં. આ મારા વિકલ્પ મેં તમને કીધા, આત્મા છે એ તો આમાં જ છે ને, આટલામાં જ છે ને, આનાથી બહાર તો ક્યાંય નથી ને. હવે આમાં તમે શરીરની ના પાડો, આમાં ઇન્દ્રિયની ના પાડો, આમાં પ્રાણની ના પાડો, કોઈ જુદું એંધણ નથી. તો હવે હું તમને પ્રશ્ન પૂછું છું, તર્ક કર્યો, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ. જો આત્મા ખરેખર હોય, અસ્તિત્વ જ હોય, એ કોઈ પદાર્થ હોય તો જણાય કેમ નહીં, એ આત્મા જણાય કેમ નહીં. દાખલો દાખલો આપે છે આ શિષ્ય છે ને, આત્મસિદ્ધિનો શિષ્ય છે, ગમાર નથી, આત્મસિદ્ધિનો શિષ્ય છે, ખરો જિજ્ઞાસુ છે, સતની જિજ્ઞાસા છે. જાણીને સતને આરાધવું છે, જાણીને સતની પ્રાપ્તિ કરવી છે. સત સમજાઈ જાય તો સતને અર્પિત થઈ જવું છે, ઉડામણીની વાત નથી, ચર્ચા કરવી છે. સમજાઈ ગયું તો હા ઠીક, હવે તમે સાચા, પછી હું મારા માર્ગે, તું તારા રસ્તે, એવી વાત નથી. જો મને આ સત સમજાઈ જાય તો મારે સતને આરાધવું છે, એવો શિષ્ય છે. એટલે કે છે, જણાય જો તે હોય તો, ભગવાન જો હોય ને તો એ ક્યાંક જણાય વિનારીએ. ઘટપટ આદિ જેમ, આ ઘડો છે, આ કપડું છે, આ ઘટ છે, આ પટ છે, એમ જગતની અંદર અનંતા પદાર્થો છે, આ બધા જણાય છે. કોઈ આંખેથી જણાય, કોઈ દૂરબીનથી જણાય, કોઈ સ્પર્શથી જણાય, કોઈ સાંભળવાથી જણાય, કોઈ ચાખવાથી જણાય, કોઈ સૂંઘવાથી જણાય, ઘણા પદાર્થો છે જગતની અંદર. ભાઈ દેખાતા ન હોય તોય કોઈ કે તને જણાય કે નહીં, પવન છે કે નહીં, દેખાય છે તો કે ના, દેખાતો નથી પણ ફીલ થાય છે, સ્પર્શ થાય છે તો કે સ્પર્શથી ખબર પડી કે નહીં. અહીંયા ગંદકી છે કેવી રીતે ખબર પડી, હમણાં મેલાની ગાડી જતી હોય તો તરત નાકી ડૂચો દઈ દે કે નહીં. પુષ્પની અંદર, સેન્ટની અંદર પરિમલ, સૌગંધ, આ બધું છે, દેખાતી નથી પણ ગંધથી જણાય છે ને. વસ્તુ છે, અસ્તિત્વ છે એનું, ભલે આંખેથી ન દેખાય, સ્થૂળ નથી, સૂક્ષ્મ છે, અસ્તિત્વ છે, શબ્દ છે, અસ્તિત્વ છે. તો કાંતિ સંભળાય છે કે નહીં, આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે. ગંધનું જો દુર્ગંધી અને સુગંધી આ જગતની અંદર પદાર્થ રૂપે છે તો નાકથી જણાય છે. જગતની અંદર સડ રસના ભોજન થાય છે, વિવિધ પ્રકારના રસ છે આ દુનિયામાં. આ વનસ્પતિ જેટલી ઉગે છે અને એનાથી જે કાંઈ એના કોમ્બિનેશનથી વિભિન્ન પ્રકારના દ્રવ્ય સામગ્રી બને છે, આ બધાને એનો સ્વાદ છે, એ જાણી શકાય છે. નહીં તો રોટલો ને શાકમાં ભેદ ન થાય, બે હરખા લાગે. તો મીઠા મિષ્ટાન અને છાસ બાકડા, દૂધપાક અને આવા બાકડા, આ બે ની અંદર ભેદ શું થાય? લાડવા ખાધા અને બાકડા ખાધા ફેર પડે કે નહીં? છે તો બે દેખાય છે પણ આ જીભથી જણાય છે. તમે જે કઈ વાત કરો છો, રસની વાત કરો, ગંધની વાત કરો, જગતમાં વાયુ સ્પર્શથી અમને જણાય છે, અગ્નિમાં ઉષ્ણતા છે, સ્પર્શથી અમને જણાય છે. કોઈ પણ વાત કરો જગતની અંદર, પૂતગઢીની કોઈ પણ વાત કરો, એ જણાય વિના રીએ, એ જણાય તો ખરી જ અમને કોઈ રીતે. કદાચ અમારી અંદર સંવેદના ચાલી ગઈ હોય તો એના બીજા સાધનો લગાવીને પણ જાણી શકાય. પણ હે ભગવાન, આ ઘટપટ ના બધી વસ્તુ છે એ છે એટલે જણાય છે. આત્મા જો હોય તો જણાય કેમ નહીં? આ પ્રશ્ન શિષ્યએ જરાક મૂકી દીધો. ગુરુને બધા શંકા કરતા કરતા, વિકલ્પ કરતા કરતા તર્ક કરી દીધો કે તમે એમ ના માનતા કે મને ખબર નથી પડતી. મને તો ખબર પડે છે, પણ હોય તો જણાય ને, આત્મા ન હોય તો ક્યાંથી જણાય. અને તમે કીધા કરો આત્મા છે, આત્મા છે, આત્મા છે, આત્મા છે. હવે હું તમને કહું છે એ આટલામાં છે ને. હવે શરીર છે, બોલો, ઇન્દ્રિય છે, શ્વાસોશ્વાસ છે, બીજું કોઈ એંધાણ છે? ન હોય એટલે તર્ક કર્યો. હવે હોય તો જણાય ને, જુઓ આ ઘટપટ દુનિયામાં હજારો વસ્તુ છે, બધી મને જણાય છે. તો આત્મા હોય તો જણાય ને, ન હોય તો જણાય? જે વસ્તુનું અસ્તિત્વ જ નથી એવું કઈ જણાય, એને તર્ક મૂકી દીધો. કેટલો સરસ તર્ક મૂકી દીધો. અને તર્ક મૂકી અને પોતાની વાતને ગુરુને બરાબર મૂકી દીધી વાતને, કે જા આ બોલ નાઉ થ્રોન ઇન ધ કોર્ટ ઓફ ધ લોર્ડ. હવે દડો કેના કમ્પાઉન્ડમાં નાખો? ગુરુના. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતણો સમજાવો સદુપાય. કેવો ચાલાક છે, પ્રજ્ઞાવાન છે આ શિષ્ય. કેવો છે? પ્રજ્ઞાવાન. એને સાબિત કરી દીધું કે માટે છે નહીં આત્મા. બોલ, તું શંકા કરવા તને બેહેડો તો, અને શું કર્યું? સાબિત કરી દીધું કે માટે છે નહીં. એટલે ભાઈ, તને નિર્ણય આપવાનું કીધું તો. એને શંકા કરતા કરતા શિષ્ય તો જુઓ કેવો અદભુત આત્મસિદ્ધિનો ગુરુ શિષ્યનો સંવાદ. આપણે ક્યાં ભૂલ ખાઈ છીએ? આવું જ કે જ્ઞાનીની વાત સાંભળ્યા પહેલા આપણે જ્ઞાની વિશેનો નિર્ણય આપી દઈએ છીએ, સત્યને સમજ્યા પહેલા સત્ય વિશે આપણે પોતાનો ચુકાદો આપી દઈએ. આવા ડાપણ આપણા સ્વચ્છંદ, અને પછી પૂછે સ્વચ્છંદ એટલે શું? આ તારું દોઢ ડાપણ સ્વચ્છંદ. એલા, હજી સદગુરુને તું પૂછસ કે ભગવાન આનું કોઈ જુદું એંધાણ છે? એ પૂછતા પૂછતા તો પાછું કહી દીધું કે ભગવાન માટે છે નહીં આત્મા. એને કહી દીધું કે ભાઈ હવે ભગવાનને વિચાર કરવો પડે કે હારું ખરેખર આત્મા હશે કે નહીં. માટે છે નહીં આત્મા, એટલું તો કીધું. અને બીજું કહી દીધું કે માટે અમે જે અમન ચમન ને મોજ મજા કરી છે કરવા દો, ટેસ્ટી ભેળ પૂરી ને પાણી પકોડી ખાવા દો પ્રભુ, આ તમારા ત્યાગ વૈરાગની ને વાત ને આ બધી ક્યાં અમારામાં અમને લગાવી દીધી? મિથ્યા મોક્ષ ઉપાય. આ મોક્ષ નો ઉપાય મિથ્યા અર્થ વગરનો છે, હેતુ વગરનો છે. કારણ કે જે આત્મા જ નથી તો મોક્ષ કોનો? કોનો મોક્ષ કરવો છે? જેના માટે બધા તપ કરવાના છે, જેને માટે થઈને વૈરાગ્ય ધારણ કરવાના છે, જેને માટે થઈને આ ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરવાની છે, જેને માટે થઈને વ્રતના આ બધા અભિધાન કરવાના છે, આ બધા શેના માટે પ્રભુ? જો આત્મા જ ન હોય તો ન રહેગા માંસ, ન બજેગી બાંસુરી. વાત પૂરી થઈ જાય. એને તો ગુરુને કીધું કે આવતા જો મારી આરે. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય. જજમેન્ટ દઈ દીધું મોક્ષના ઉપાયનું, પાંચેય પદનું, કે તમે જે ઉપાયની વાત કરી, ઉપાય કયું પદ છે? છઠ્ઠું. સદગુરુએ કીધું કે આ તને ખબર નથી, આ પ્રાપ્ત કરવાનો એક ઉપાય છે, આની જાણકારી મારી પાસે છે. સદગુરુની વિશેષતા શેમાં છે? જીવોને આત્મપદની, શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ કરાવવા માટેનો સુધર્મ એવો ઉપાય જાણે છે. એ ઉપાય જાણે છે એટલે ગુરુ છે. રોગ ન હોય તો ડાક્ટરનું શું કામ છે? કેસ ન હોય આપણો કોઈ તો વકીલનું શું કામ છે? એમ આને તો ગજબ કરી. એને ગુરુને કીધું કે ગુરુ એટલે ઉપાય બતાવે ગુરુ, કે આમાં પણ આત્મા જ નથી, મિથ્યા મોક્ષ ઉપાય. અને મિથ્યા મોક્ષ ઉપાય હોય તો તમે હવે તમારું શું કામ છે ભાઈ? કેવી વાત, મિથ્યા મોક્ષ ઉપાય પણ પાછો સાચો છે ને. આ શિષ્ય છે ને એ સાચો છે. એટલે શું કે છે? એ અંતર શંકાતણો. આપણે જે વાત કરી ને બધી બહારથી વાત કરી, આ શિષ્યએ કહ્યું કીધું કે ભગવાન મેં જે કંઈ આ કહ્યું છે ને એ મારી કઈ શંકા છે? અંતર શંકા છે પ્રભુ. આ બહારથી તો બધું વિચારું છું અને ઉપલક્ષ સુપર ફ્લુઅસ, એનાથી હું તમારી સાથે ચર્ચા નથી કરતો, ડાપણથી નથી કરતો. હું તો મારા અંતરની અંદર એમ થાય છે કે આ દેહ નથી, આ ઇન્દ્રિય નથી, આ પ્રાણ હશે, આ શું હશે, આનું કોઈ એંધાણ નથી. આ આત્મા ન હોય તો આના ઉપાય શું, અને ઉપાય કરવાનો હેતુ શું? આ આત્મા જુદો હોય તો આ ઘટપટ જેમ જણાય છે, મને તો દુનિયાના હજારો પદાર્થોનું જ્ઞાન છે અને આનું કેમ થતું નથી? આ અંતરનો વલોપાત છે. જેને આવી લઈ જાગે છે, જેને આત્મ સ્વરૂપને પામવાની, બ્રહ્મને પામવાની બ્રાહ્મી વેદના જેને જાગી છે, એવું શિષ્યનું પ્રથમ સ્વરૂપ છે. શિષ્યની આ ભૂમિકા છે કે જેનામાં જિજ્ઞાસાનો અગ્નિ પ્રજ્વલિત થયો છે. ઉપનિષદનો શિષ્ય એ તથો જિજ્ઞાસુ, હું ત્યાંથી શરૂઆત થાય છે કે તત્વની જિજ્ઞાસા જેને છે એને માટે ગુરુની જ્ઞાન ઉપલબ્ધ થાય છે, સત્યની પ્રાપ્તિ સત્યના જિજ્ઞાસુને થાય છે. આવી જિજ્ઞાસા જેની જાગી છે, સૂક્ષ્મ તત્વનો અભિલાષી, મહાવીરના બોધને પાત્ર કોણ? પરમ કૃપાળુ દેવે એના 10 લક્ષણ કીધા કે ભાઈ આ લક્ષણ છે એ મહાવીરના બોધને પાત્ર છે, એમ શિષ્યની જિજ્ઞાસા છે. જિજ્ઞાસાનું સ્વરૂપ શું? તો કે દલીલ ખાતર દલીલ નહીં, તર્ક ખાતર દલીલ નહીં, પોતાના અભિમાન ખાતર દલીલ નહીં, પોતાના મદ ખાતર દલીલ નહીં, અંતરની જિજ્ઞાસા. વાત પૂરી થઈ ગઈ. હું કોઈ મારા ચાતુર્યની વાત, કોઈ મારા બાહ્ય લૌકિક જ્ઞાન, વ્યવહારિક જે કંઈ મારું પદ પ્રતિષ્ઠા એ બધી મૂકીને માત્ર પ્રભુ સત્યનો જિજ્ઞાસુ છું, આત્માર્થી છું, અંતરની શંકા છે. એને આશંકા કીધી છે ભગવાને, અંતરની શંકા છે, આશંકા છે. સત્યને પામવાની તાલાવેલી છે, તમન્ના છે, ઝૂરણા છે, વેદના છે. સ્વરૂપ પ્રાપ્ત થયું નથી અનાદિના પરિભ્રમણ છતાં માર્ગ મળતો નથી. અનેક વાર અનેક રીતે માર્ગની જુદી જુદી ઉપાસના કરી છે પણ સત્યની પ્રાપ્તિ થઈ નથી. કેવી રીતે અનંતનું પરિભ્રમણ મારું નિરર્થક કેમ, નિરર્થક કેમ થાય છે? કેમ માર્ગ મળતો નથી? આ રીતે જે મૂંઝાયો છે, આવી જેની મૂંઝવણ છે, કૃપાળુદેવ લખે છે અનંત કાળનું મૂંઝણ ટાળવાનું છે. આ મૂંઝવણ મારી સાચી છે એટલે શિષ્ય પોતાના અંતરના ભાવથી ગુરુને કહે છે, એ ભગવાન હું જે કઈ કહું છું આ મારી અંતરની શંકા છે. આ આત્મા કેમ નથી? હોય તો કેમ જણાતો નથી? નહીં તો આ મોક્ષના ઉપાય બધા અમે અત્યાર સુધી કરતા આવ્યા છીએ, પ્રાપ્ત થયો નથી તો હવે ન કરીએ, વાત પૂરી થઈ જાય. એક આત્મા ન હોય તો પછી આત્માનું નામું માંડી વાળીએ અને પછી સંસાર માણવાનું તો શરૂ કરી દે, ને તો બાબાને બે બગડશે. શિષ્ય સાચો ગુરુ મળ્યો એટલે તડ ને જોડ ઉપર આવીને ઉભો છે કે કાં તો હવે તમે નક્કી કરી દો કે આત્મા છે તો આપણે મોક્ષના માર્ગે, અને જો આત્મા નથી એમ નક્કી થાય છે તો આપણો સંસાર કઈ ખોટો નથી, જે જેના ભાગ્યમાં જે હશે એ ભોગવશે. એટલી ઉત્કૃષ્ટ વાત છે એવી આ શિષ્યએ પોતાની શંકાઓ મૂકી છે, અંતર શંકા મૂકી છે. આ જિજ્ઞાસા પણ, આ ઝૂરણા, આ તાળાવેલી, આ તમન્ના, આ વેદના થઈ જીવને કૃપાળુ દેવે એટલા માટે આ વેદનાને રોજની પ્રાર્થનામાં મૂકી દીધી. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો રિયે કોણ ઉપાય. શિષ્ય કયો ઉપાય માંગે છે? સમજાવો સદુપાય. ભગવાન અમારી આશંકાને ટાળે એવો ઉપાય બતાવજો. સદુપાય માંગે છે. જુઓ, સત ઉપાય, સદઉપાય, જે ઉપાય પણ હોય, જેનું ઉપાયનું પણ હોવાપણું છે, ઉપાય છે, વ્યવહાર છે, પાછો નાસ્તી નથી. આખું જૈન દર્શન સ્યાદવાદથી સમજવું પડે. ઉપાયને અહીંયા શિષ્ય પહેલેથી કહે છે કે તમે જે કહો છો ઉપાય તો સદઉપાય. મેં કીધું કે મોક્ષ ઉપાય મિથ્યા છે, કેમ કે આગલી ગાથામાં એ શિષ્ય કહે છે આગલી રીતિમાં કે મિથ્યા મોક્ષ ઉપાય, અને એવું તો આજ ઘણા અજ્ઞાનથી કહે છે કે મોક્ષના ઉપાય બધા મિથ્યા છે. પણ આ શિષ્ય કહે છે કે ના પ્રભુ, મારી આ અંતરની શંકા છે, માટે તમે સદુપાય બતાવો. એટલી આવી જ્યારે સ્વસ્થ ઝંખના છે, આવી જ્યારે સ્વસ્થ ભૂમિકા છે, એ ભૂમિકામાં સત્યનું દર્શન કેવી રીતે થાય છે અને ગુરુ આત્મપદની સ્થાપના કરે છે એનો વિચાર આજે આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લઈશું. સત્પુરુષોનો યોગબળ જગતનું કલ્યાણ કરો.